Start.
બીજું કાળ વૃતાંત 16મો અધ્યાય. આસાની કારકિર્દીના 36મા વર્ષમાં ઇઝરાયલના રાજા બાશાએ યહૂદિયા પર ચઢાઈ કરી અને યહૂદિયાના રાજા આસાની મદદે બીજા કોઈને આવતા અટકાવવા માટે રામા બાંધ્યું. ત્યારે આસાએ યહોવાના મંદિરના તથા પોતાના મહેલના ભંડારોમાંથી સોનું રૂપું લઈને દમસ્કમાં રહેનાર અરામના રાજા બેન હદાદ પર મોકલીને કહાવ્યું કે જેમ મારા બાપ તથા તારા બાપની વચ્ચે સંપ હતો તેમ મારી મા તથા તારી તેમ મારી મા મારી તથા તારી વચ્ચે છે. જો મેં તારે સારું સોનું રૂપું મોકલ્યું છે માટે ઇઝરાયલના રાજા બાશાની સાથેનો તારો સંપ તોડ કે જેથી તે અહીંથી જતો રહે. બેન હદાદે આસા રાજાનું કહેવું સાંભળીને પોતાના સેનાપતિઓને ઇઝરાયલના નગરો પર ચઢાઈ કરવા મોકલ્યા. તેઓએ ઇયોન, દાન, આબેલ, માઈમ તથા નફતાલીના સર્વ ભંડાર નગરો સર કર્યા. બાશાએ તે સાંભળ્યું ત્યારે રામા બાંધવાનું કામ પડતું મૂકીને તે પાછો ગયો. ત્યારે આસા રાજાએ યહૂદિયાના સર્વ લોકોને ભેગા કર્યા. તેઓ રામાના પથ્થરો તથા જે લાકડા બાશાએ બાંધકામમાં વાપરવા માટે તૈયાર કર્યા હતા તે લઈ ગયા અને તે વડે તેણે ગેબા તથા મિસ્પા બાંધ્યા. તે સમયે હનાની દ્રષ્ટાએ યહૂદિયાના રાજા આસા પાસે આવીને તેને કહ્યું કે અરામના રાજા પર તે ભરોસો રાખ્યો છે ને તે પોતાના દેવ યહોવા પર ભરોસો રાખ્યો નથી, માટે અરામના રાજાનું સૈન્ય તારા હાથમાંથી છટકી ગયું છે. કુશીઓ તથા લોભીઓનું સૈન્ય શું મહાભારત નહોતું તથા તેમની સાથે અતિ ઘણા રથો તથા ઘોડે સવારો નહોતા, તો પણ તે યહોવા પર ભરોસો રાખ્યો હતો માટે તેણે તેઓને તારા હાથમાં સોંપ્યા. કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે. આમાં તે મૂર્ખાઈ કરી છે, કેમ કે હવેથી તારે યુદ્ધો કરવા પડશે. તે સાંભળીને આશાએ તે દ્રષ્ટા પર ગુસ્સે થઈને તેને હેળમાં પૂર્યો, કેમ કે તેણે જે કહ્યું હતું તેને લીધે તે તેના પર ક્રોધાયમાન થયો હતો. તે જ સમયે આશાએ કેટલાય લોકો પર કેર વર્તાવ્યો. આશાના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી યહૂદિયા તથા ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલા છે. તેને પોતાની કારકિર્દીના 39મા વર્ષમાં પગમાં દરદ થયું. એ દરદ બહુ ભારે હતું, તો પણ પોતાના દુઃખમાં તેણે યહોવાની નહીં પણ વૈદ્યોની સલાહ લીધી. તે પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ને પોતાની કારકિર્દીના 41મા વર્ષમાં મરણ પામ્યો. દાઉદનગરમાં તેણે પોતાની વાસ્તે જ કબર ખોદાવી હતી, તેમાં લોકોએ તેને દાટ્યો. તેના કફનમાં સુગંધીઓ તથા ગાંધીએ તૈયાર કરેલા વિવિધ પ્રકારના સુગંધી દ્રવ્યો ભરીને તેઓએ તેમાં તેને સુવાડ્યો અને તેઓ તેને સારું બહુ મોટું દહન કર્યું. આસાને ઠેકાણે તેના પુત્ર યહોશાફાટે રાજ કર્યું. તેણે ઇઝરાયલની સામે પોતાને બળવાન કર્યો. તેણે યહૂદિયાના કિલ્લાવાળા સર્વ નગરોમાં પલટણો રાખી ને યહૂદિયા દેશમાં તથા એફ્રાઈમના જે નગરો એના પિતા આસાએ જીતી લીધા હતા તેઓમાં થાણા બેસાડ્યા. યહોવા યહોશાફાટની સાથે હતો, કેમ કે તે પોતાનો પિતામહ દાઉદ પ્રથમ જે માર્ગે ચાલ્યો હતો તે માર્ગે ચાલ્યો. તેણે બાલીમની સેવા કરી નહીં પણ પોતાના પિતૃઓના દેવની સેવા કરી ને તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલ્યો. તેણે ઇઝરાયલનું અનુસરણ કર્યું નહીં, તેથી એથી યહોવાએ તેના હાથમાં રાજ્ય સ્થિર કર્યું. યહૂદિયાના સર્વ લોકો યહોશાફાટ પાસે ભેટો લાવતા. તેની પાસે પુષ્કળ દ્રવ્ય હતું અને લોકો તેને બહુ માન આપતા. યહોવાને માર્ગે ચાલવાને તે બહુ આતુર હતો. વળી તેણે યહૂદિયામાંથી ઉચ્ચ સ્થાનો તથા અસેરી મૂર્તિઓ કાઢી નાખ્યા. વળી તેની કારકિર્દીને ત્રીજે વર્ષે તેણે યહૂદિયાના નગરોમાં લોકોને બોધ કરવાને પોતાના મુખ્ય અમલદારોને એટલે બેન એલને, ઓબાદ્યાને, જખારિયાને, નથાનએલને તથા મિખાયાને મોકલ્યા. વળી તેણે તેઓની સાથે શમાયા, નથાનિયા, જબાર્ત્યા, અસાહેલ, સમીરામોથ, યહોનાથાન, અદોનિયા, ટોબિયા તથા ટોબ અદોનિયા એ લેવીઓને અને તેઓની સાથે અલીશામા તથા યહોરામ યાજકોને મોકલ્યા. તેઓએ યહોવાના નિયમનું પુસ્તક પોતાની પાસે રાખીને યહૂદિયાના સર્વ નગરોમાં ફરીને લોકોને બોધ કર્યો. યહૂદિયાની આસપાસના દેશોમાં સર્વ રાજ્યોને યહોવાનો એટલો બધો ભય લાગ્યો કે તેઓએ યહોશાફાટની સાથે યુદ્ધ કરવાની ખામ ભેળી નહીં. પલિસ્તીઓમાંના કેટલાય એક યહોશાફાટની પાસે નજરાણા તરીકે પુષ્કળ રૂપુ લાવ્યા. અરબો પણ તેને માટે 7,700 કેટા અને 7,700 બકરા લાવ્યા. યહોશાફાટ અતિશય બળવાન થતો ગયો. તેણે યહૂદિયામાં કિલ્લા તથા ભંડારના નગરો બાંધ્યા. તેણે યહૂદિયાના નગરોમાં યુદ્ધની પુષ્કળ સામગ્રી ભેગી કરી રાખી અને તેની પાસે યરૂશાલેમમાં પરાક્રમી સુરવીર યોદ્ધાઓ પણ હતા. તેઓના પિતૃઓના કુટુંબો પ્રમાણે તેઓની ગણતરી આ હતી. યહૂદિયામાં મુખ્ય સહસ્ત્રાધિપતિ આજ્ઞા હતો. તેની પાસે 3,00,000 પરાક્રમી સુરવીર પુરુષો હતા. તેથી ઉતરતા દરજ્જાનો સરદાર યહોહાનાન હતો. તેની પાસે 2,80,000 લડવૈયા હતા અને તેનાથી ઉતરતો જીખરીનો પુત્ર અમાસ્યા હતો. તે રાજી ખુશીથી યહોવાની સેવા કરવા સારું તત્પર થયો હતો. તેની પાસે 2,00,000 પરાક્રમી સુરવીરો હતા. બિન્યામીનમાં મુખ્ય સહસ્ત્રાધિપતિ પરાક્રમી યોદ્ધો ઇલિયાદા હતો. તેની પાસે ધનુષ્ય તથા ઢાલ સજેલા 2,00,000 પુરુષો હતા. તેથી ઉતરતો યહોઝાબાદ હતો. તેની પાસે યુદ્ધ કરવાની સજ્જિત થયેલા 1,80,000 પુરુષો હતા. આખા યહૂદિયામાં કિલ્લાવાળા નગરોમાં જેઓને રાજાએ રાખ્યા હતા તેઓ ઉપરાંત એઓ પણ રાજાની સેવામાં તત્પર રહેતા હતા. આમીન.
18મો અધ્યાય. યહોશાફાટની પાસે પુષ્કળ દ્રવ્ય હતું. એ ને લોકો તેને બહુ માન આપતા હતા. તેણે અહાબની સાથે સગપણ કર્યું. કેટલાક વર્ષ પછી તે અહાબની પાસે સંભ્રૂન ગયો અને અહાબે તેને સારું તથા તેની સાથેના લોકને સારું પુષ્કળ ઘેટા તથા બળદો કાપ્યા અને પોતાની સાથે રામોત કિલ્યાત પર ઉપર ચઢાઈ કરવાને તેને સમજાવ્યો. તેણે તેને પૂછ્યું કે શું તું રામોત કિલ્યાત ઉપર ચઢાઈ કરવા મારી સાથે આવશે? તેણે તેને ઉત્તર આપ્યો કે હું તે જાણે તું જ ન ને મારા લોક તે જાણે તારા જ લોક છે એમ ગણ. અમે તારી સાથે યુદ્ધ કરવા આવીશું. યહોશાફાટ ઇસ્રાયલના રાજાને કહ્યું કે યહોવાની શી ઈચ્છા છે તે કૃપા કરીને પહેલા પૂછી જો. ત્યારે ઇસ્રાયલના રાજાએ 400 પ્રબોધકોને ભેગા કરીને તેઓને પૂછ્યું, અમે રામોત ગિલ્યાદ ઉપર ચઢાઈ કરીએ કે નહીં? તેઓએ કહ્યું કે ચઢાઈ કર, કેમ કે દેવ તેને રાજાના હાથમાં સોંપી દેશે. પણ યહોશાફાટે પૂછ્યું કે શું આ સિવાય યહોવાનો કોઈ પ્રબોધક અત્રે નથી કે આપણે તેની મારફતે સલાહ પૂછીએ? તેણે તેને કહ્યું કે હજી પણ એક માણસ છે જેની મારફતે આપણે યહોવાની સલાહ પૂછી શકીએ, પણ હું તેને ધિક્કારું છું, કેમ કે તે મારા વિશે કદી પણ શુભ નહીં પણ હંમેશા અશુભ ભવિષ્ય કહે છે. તે ઇમ્લોનના પુત્ર મિખાયા છે. અને યહોશાફાટે કહ્યું કે રાજાને એમ ન બોલવું જોઈએ. પછી ઇસ્રાયલના રાજાએ એક ખવાસને બોલાવીને કહ્યું કે ઇમ્લોન પુત્ર મિખાયાને જલ્દી બોલાવી લાવ. હવે ઇસ્રાયલના રાજા તથા યહૂદીના રાજાએ યહોશાફાટ રાજપોશાક પહેરીને સમૃદ્ધના દરવાજા નાકા પાસે મેદાનમાં પોતપોતાના આસન પર બેઠા હતા. તેઓની આગળ સર્વ પ્રબોધકો ભવિષ્ય કહેતા હતા. કનાહના પુત્ર સિદ્કિયાએ તેઓ પોતાને સારું લોઢાના સિંહ બનાવીને કહ્યું કે યહોવા કહે છે કે અરામીઓનો નાશ થતા સુધી તું આ વડે તેઓને હટાવશે. સર્વ પ્રબોધકે એવો જ પ્રબોધ કર્યો અને રામોત કિલ્યાત ઉપર ચડી જઈને વિજયી થા, કેમ કે યહોવા તે તારા હાથમાં સોંપી દે. જે ખેપિયા મિખાયાને બોલાવા ગયો હતો તેણે તેને કહ્યું, બધા પ્રબોધકો સર્વાનુમતે રાજાને માટે શુભ ભવિષ્ય કહે છે, માટે કૃપા કરીને તારું કહેવું પણ તેઓમાંના એકના જેવું હોય તો સારું. મિખાયાએ તેને કહ્યું કે જીવતા યહોવાના સમ કે મારો દેવ મને જે કહેશે તે જ હું બોલીશ. જ્યારે તે રાજાની પાસે આવ્યો ત્યારે રાજાએ તેને પૂછ્યું કે મિખાયા, અમે રામોત ગિલ્યાદ પર ચઢાઈ કરીએ કે ન કરીએ? તેણે કહ્યું, ચઢાઈ કરીને ફતેહ મેળવો, તેને તમારા હાથમાં સોંપવામાં આવશે. રાજાએ તેને કહ્યું, હું તને કેટલી વાર સોગંદ દઉં કે તારે યહોવાના નામે સત્ય સિવાય બીજું કંઈ જ મારી આગળ બોલવું નહીં. મિખાયાએ કહ્યું કે મેં સર્વ ઇસ્રાયલીઓને પાળક વગરના ઘેટાની પેટે પર્વતો પર વિખરાઈ ગયેલા જોયા, વિખરાઈ ગયેલા જોયા, અને યહોવાએ કહ્યું એમ એમાંનો કોઈ ધણી ધોરી નથી, તેઓ દરેક પોતપોતાના ઘેર શાંતિથી પાછા જાય. ઇસ્રાયલના રાજા યહોશાફાતે કહ્યું કે જે કહ્યું કે શું મેં તને નહોતું કહ્યું કે મારા સંબંધી સારું નહીં પણ માથું ભવિષ્ય પાકશે? તેણે કહ્યું કે તમે યહોવાનું વચન સાંભળો. મેં યહોવાને તેના રાજ્ય સ્થાન પર બેઠેલો જોયો તથા આકાશનું સગડું સૈન્ય તેને જમણે તથા ડાબે હાથે ઉભેલું હતું. યહોવાએ કહ્યું કે કોણ ઇસ્રાયલનો રાજા અહાબને ફોસલાવીને રામોત કિલ્યાત લઈ જાય કે ત્યાં તે માર્યો જાય? ત્યારે એકે આમ કહ્યું કે બીજાઓએ તેમ કહ્યું. પછી એક આત્માએ આગળ આવીને યહોવાની સન્મુખ ઊભા રહીને કહ્યું કે હું તેને ફોસલાવીશ. યહોવાએ તેને પૂછ્યું કે સી રીતે? તેણે કહ્યું કે ત્યાં જઈને તેને સર્વપ્રબોધકના મુખમાં હું જૂઠું બોલનાર આત્મા થઈશ. તેણે કહ્યું કે તેને ફોસલાવશે ને વળી ફતે પણ પામશે. ચાલ્યો જાય ને એમ કર. માટે હવે જો યહોવા આ તારા પ્રબોધકના મુખમાં જૂઠું બોલવા આત્મા મૂક્યો અને યહોવા તારા સંબંધી અશુભ બોલ્યો છે, ત્યારે કનાહનો પુત્ર સિદ્કિયાએ એની પાસે આવીને મીખાના ગાળ પર તમાચો મારીને કહ્યું કે યહોવાનો આત્મા તારી સાથે બોલવાને મારી પાસેથી કયે માર્કે થઈને ગયો? મીખાએ કહ્યું કે જે દિવસે તું સંતાવાને ભીતરની ઓરડીમાં ભરાઈ જશે તે દિવસે તું તે જોશે. ઇસ્રાયલના રાજાએ કહ્યું કે મીખાને પકડીને તેને નગરના સુબા અમોનની પાસે તથા રાજાના પુત્ર યુવાસની પાસે પાછો લઈ જાઓ અને તેમને કહો કે રાજાનો હુકમ છે કે આને બંદીખાનામાં રાખજો ને હું ફતે પામીને પાછો આવું ત્યાં સુધી સૂકી રોટલીથી તથા પાણીથી એનો નિર્વાહ કરજો. મીખાએ તેને કહ્યું કે જો તું કદી પણ ફતે પામીને પાછો આવે તે તો યહોવા મારી મારફતે બોલ્યો નથી એમ સમજો. વળી તેણે લોકોને કહ્યું કે લોકો તમે સર્વ સાંભળો છો. પછી ઇસ્રાયલના રાજાએ તથા યહૂદિયાના રાજા યહોશાફાત રામોત કિલ્યાત પર ચઢાઈ કરી અને ઇસ્રાયલના રાજા યહોશાફાતને કહ્યું કે હું મારો વેશ બદલીને યુદ્ધમાં જઈશ પણ તું તારો રાજ પોશાક પહેર. ઇસ્રાયલના રાજાનો વેશ બદલ્યો અને તેઓ બંને યુદ્ધમાં ગયા. હવે અરામના રાજાએ પોતાના અધિપતિ રથાધિપતિની એવી આજ્ઞા આપી હતી કે એકલા ઇસ્રાયલના રાજા સિવાય બીજો કોઈ નાના કે મોટા સાથે લડશોમાં. રથાધિપતિઓ યહોશાફાત જોયો ત્યારે તેઓને એમ ધાર્યું કે ઇસ્રાયલનો રાજા છે, માટે તેઓ તેની સાથે લડવા આવ્યા. તેઓ એટલે યહોશાફાતે બૂમ પાડીને યહોવાને તેને સહાય કરી અને દેવે તેઓના મન ફેરવ્યા જેથી તેઓ તેની પાસેથી જતા રહ્યા. રથાધિપતિએ જોયું કે એ તો ઇસ્રાયલનો રાજા નથી, ત્યારે તેઓ તેની પૂંછ ન પડતા પાછા ફર્યા. એક માણસે અનાયાસે ધનુષ ખેંચીને ઇસ્રાયલના રાજાને કવચના સાંધાની વચમાંથી બાણ માર્યું. ત્યારે તેણે પોતાના સારથીને કહ્યું કે રથ ફેરવીને મને સૈન્યમાંથી બહાર લઈ જાય, કેમ કે મને કારી ઘા લાગ્યો છે. તે દિવસે દારૂણ યુદ્ધ મચ્યું. ઇસ્રાયલના રાજાને ટેકો આપીને અરામીઓની સામે રથમાં સાંજ સુધી તતાર બેસાડી રાખ્યો અને એ અને સુમારે સૂર્યાસ્ત થતા તે મરણ પામ્યો. 19મો અધ્યાય. યહૂદિયાના રાજા યહોશાફાતની શાંતિથી યરુસલમમાં પોતાના ઘેર પાછો આવ્યો. દ્રષ્ટા હનાની પુત્ર યહોશાફાત રાજા ને મળવા આવ્યો ત્યારે તેને કહ્યું કે શું તારે ભૂંડાને મદદ કરવી તથા યહોવાને વેરીઓ પર પ્રીતિ કરવી જોઈએ? એને લીધે યહોવાનો કોપ તારા પર પ્રગટ થયો, તો પણ તારામાં કંઈક સારી વાતો માલુમ પડી છે કેમ કે તે દેશમાંથી અસેરોથની કાઢી નાખીને તેને દેવના શોધવામાં તારું મન લગાડ્યું છે. યહોશાફાત યરુશલેમ રહ્યો અને ફરીથી બેરશેબાથી માંડીને ઇફ્રાઈમના પહાડી મુલક સુધી લોકોમાં ફરીને તેણે તેઓના પિતૃઓના દેવ યહોવા તરફ તેઓના મન ફેરવ્યા અને દેશમાં એટલે કે યહૂદીઓના સર્વ કિલ્લામાં નગરોમાં પ્રત્યેક નગરમાં ન્યાયાધીશો નિમ્યા. તેણે તેઓને ફરમાવ્યું કે તમે જે ન્યાય કરો તે વિચારીને કરજો, કેમ કે તમે માણસ તરફથી નહીં પણ યહોવા તરફથી ન્યાય કરો છો અને ઇન્સાફ કરવામાં તે તમારી સાથે છે. માટે યહોવાનો ડર રાખીને સાંભળી ને કામ કરજો, કેમ કે આપણા દેવ યહોવા અન્યાય કે આંખની શરમ કે લાંચ લેવી પસંદ નથી. વળી યહોશાફાત યહોવાના નિયમ સંબંધીના મુકદ્દમા ચૂકવવા તથા તકરારો અને પતાવા સારું લેવીઓમાં યાજકોમાંથી તથા ઇસ્રાયેલના પિતૃઓ અને કુટુંબના વડીલોમાંથી કેટલાકને યરૂશલેમમાં પણ નિમ્યા. પછી તેઓ યરૂશલેમમાં પાછા આવ્યા અને રાજાએ તેઓને સમજૂતી આપી કે યહોવાનો ભય રાખીને વિશ્વાસપણાથી તથા શુદ્ધ અંતકરણથી તમે વર્તજો. જ્યારે પોતાના નગરમાં રહેનાર તમારા ભાઈઓનો ખૂન, આકસ્મિક મૃત્યુ, નિયમ, આજ્ઞા, વિધિઓ તથા કાનૂન સંબંધી તકરાર તમારી પાસે આવે ત્યારે તમારે તેને એવી રીતે ન્યાય કરવો કે જેથી તે સંબંધી યહોવા નાખુશ ન થાય, નહીં તો તમારા પર તથા તમારા ભાઈઓ પર તે કોપાયમાન થશે. એમ કરશો માં તો તમે દોષિત નહીં ઠરશો. મુખ્ય યાજક અમાર્યા યહોવા સંબંધી સરળ બાબતમાં તમારો ઉપરી છે અને રાજાની સરળ બાબતો માં યહૂદી અને કુળનો અધિકારી ઇસ્માઈલનો પુત્ર જબાર્ધન છે તેની અને છે અને લેવીઓ તમારો હુકમ અમલમાં આણશે. હિંમતથી વર્તો અને યહોવાને નેકની સાથે રહો. ઈશ્વર પિતાના આ વાંચેલા વચનને આશીર્વાદિત કરો. થેન્ક યુ.
કાળોતરનું બીજું પુસ્તક તેનો 20મો અધ્યાય. એ પછી મોઆબીઓ, આમોનીઓ તથા તેમની સાથે કેટલાક દેવનીઓ યહોશાફાટની સામે યુદ્ધ કરવા માટે આવ્યા. કોઈએ આવીને યહોશાફાટને ખબર આપી કે સમુદ્રને પેલે પારથી એટલે અરામમાંથી તારી વિરુદ્ધ એક મોટી ફોજ આવે છે. તેઓ હાસોન તામાર એટલે એન ગેદીમાં છે. આથી યહોશાફાટ ભયભીત થઈને યહોવાની શોધ કરવા લાગ્યો અને તેને આખા યહુદામાં ઉપવાસ કરવાનો ઢંઢેરો પીટાવ્યો. યહુદાના લોકો યહોવાની સહાય માગવા સારું એકઠા થયા એટલે યહુદાના સર્વ નગરોમાંથી તેઓ યહોવાની શોધ કરવા માટે આવ્યા. યહોશાફાટે યહોવાના મંદિરના નવા ચોક આગળ યહુદા તથા યરૂશલેમના લોકોની સભામાં ઊભા થઈને કહ્યું કે હે અમારા પિતૃઓના દેવ યહોવા, શું હું તું સ્વર્ગવાસી દેવ નથી? શું હું તું વિદેશીના સર્વ રાજ્યો પર અધિકારી નથી? તારા હાથમાં એટલું બધું બળ તથા પરાક્રમ છે કે કોઈ તારી સામે ટકવાને સમર્થ નથી. હે અમારા દેવ, શું આ દેશનો મૂળ રહેવાસીઓને તારા ઈસરાયેલ લોકની આગળથી હાંકી કાઢીને તે દેશ સદાને માટે તારા મિત્ર ઇબ્રાહીમના વંશજોને આપ્યો નથી? તેઓ તેમાં રહ્યા ને તેઓએ તેમાં તારા નામને સારું, તારું પવિત્ર સ્થાન એવા વિચારથી બાંધ્યું છે કે જો કંઈ પણ આપત્તિ એટલે તરવાર કે ન્યાય શાસન કે મરકી કે દુકાળ અમારા ઉપર આવ્યાથી અને આ મંદિર આગળ તથા તારી હજુરમાં ઊભા રહીએ, કેમ કે આ મંદિરમાં તારું નામ છે, એ અમારી વિપત્તિમાં અમે તારી પ્રાર્થનાઓ કરીએ તો તું તે સાંભળીને અમારો બચાવ કરશે. હવે જો આમોનીઓ, મોઆબીઓ તથા શેર પર્વતના લોકો ઉપર ઇસરાયેલને મિસર દેશમાંથી નીકળતી વખતે તે હલ્લો કરવા ન દીધો, પણ તેઓ ભંટાઈને બીજે માર્ગે ગયા ને તેઓનો નાશ ન કર્યો, જો તે અમને જે તારા વતનનો વારસો આપ્યો છે તેમાંથી અમને કાઢી મૂકવાને તેઓ આવ્યા છે, જો તેઓ અમને કેવો બદલો આપે છે તે અમારા દેવ તું તેઓનો ન્યાય નહીં કરશે? કેમ કે આ મોટું સૈન્ય જે અમારી વિરુદ્ધ આવે છે તેની સામે થવાને અમારામાં કઈ શક્તિ નથી અને અમારે શું કરવું તે પણ અમને સૂચતું નથી, પણ અમે તો તારી તરફ જોઈએ છે. યહુદાના સર્વ લોકો, તેઓના બાળકો, તેઓની સ્ત્રીઓ તથા તેઓના છોકરા યહોવાની આગળ ઊભા રહ્યા. ત્યારે આસાફના કુટુંબનો લેવી યાઝિયેલ કે જે મતાન્યાના પુત્ર, યેયલના પુત્ર, બનાયાના પુત્ર, જખારોનો પુત્ર હતો, તેના ઉપર સભાની વચ્ચે યહોવાનો આત્મા આવ્યો. તેણે કહ્યું કે હે યહુદાના તથા યરૂશલેમના સર્વ રહેવાસીઓ તથા હે યહોશાફાટ રાજા, તમે સર્વ સાંભળો. યહોવા તમને કહે છે કે આ મોટા સૈન્યને લીધે તમારે બીવું નહીં કે ગભરાવું નહીં, કેમ કે એ યુદ્ધ તમારું નથી પણ દેવનું છે. કાલે તમે તેઓની સામે નીકળી પડો. તેઓ શીશને ઘાટે થઈને ચડી આવે છે. તેઓ તમને યરુએલના અરણ્યની ખીણને છેડે સામા મળશે. આ લડાઈમાં તમારે યુદ્ધ કરવું નહીં પડે. એ યહુદાના લોકો, યરુસલેમના લોકો, સ્થિર થઈને ઉભા રહો અને યહોવા તમારું કેવું રક્ષણ કરે છે તે જુઓ. બીશો નહીં, તેમ ગભરાશો પણ નહીં. કાલે નીકળીને તેઓની સામા જાઓ, યહોવા તમારી સાથે છે. એ સાંભળીને યહોશાફાટે ભૂમિ સુધી મુખ નમાવીને નમન કર્યું અને સર્વ યહુદા તથા યરુસલેમના રહેવાસીઓએ યહોવાનું ભજન કરીને તેને સાંસ્થાન નરવાન પ્રણામ કર્યા. કહાત્યોના તથા કોરાયોના વંશજોમાંના લેવીઓ અતિ મોટે સાથે ઇસ્રાયેલના દેવની સ્તુતિ કરવા સાથે ઉભા થયા. તેઓ સવારમાં વહેલા ઉઠીને તકોઆના અરણ્યમાં ગયા. તેઓ ચાલતા હતા તે દરમિયાન યહોશાફાટે ઉભા રહીને કહ્યું કે હે યહુદા તથા યરુસલેમના રહેવાસીઓ, મારું સાંભળો. તમારા દેવ યહોવા પર વિશ્વાસ રાખો ને તમે સ્થિર થશો. તેના પ્રબોધકોનું માનો ને તમે આબાદ થશો. તેને લોકોને બોધ આપ્યા પછી સૈન્યોની આગળ ચાલતા ચાલતા યહોવાની આગળ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્ર પહેરીને તેની સ્તુતિ કરનારાઓને તથા યહોવાનો આભાર માનો, કેમ કે તેની કૃપા સદા કાળ ટકે છે, એ સ્તોત્ર ગાનારાઓને કરાવ્યા. તેઓએ ગાયનો તથા સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો એટલે યહોવાએ આમોન્યો, મોઆબીઓ તથા શેર પર્વતના લોકો જેઓ યહોદાની સામે લડવા આવ્યા હતા તેઓના માર્ગમાં કેટલાક માણસોને સંતાડી રાખ્યા અને તેઓએ માર ખાધો. આમોન તથા મોઆબના લોકોએ શેર પર્વતના રહેવાસીઓની સામે થઈને તેઓનો સંપૂર્ણ સંહાર કર્યો. શેરના રહેવાસીઓને પૂરા કરી રહ્યા પછી તેઓએ માહે માહે લડીને એકબીજાનો નાશ કર્યો. જ્યારે યહુદાના લોકો અરણ્યની ચોકીના કિલ્લા પાસે જઈ પહોંચ્યા ત્યારે તેઓએ તે સૈન્ય તરફ નજર કરી તો તેઓની લાશો જમીન પર પડેલી હતી ને તેઓમાંનો એક પણ માણસ બચ્યો ન હતો. યહોશાફાટ તથા તેના સૈનિકો તેઓને લૂંટવા માંડ્યા ત્યારે તેઓએ પુષ્કળ દ્રવ્ય, વસ્ત્ર તથા કિંમતી જવાહર મળ્યા. તે તેઓએ પોતાને માટે ઉતારી લીધા, પણ તે વધારે હોવાને લીધે તેઓ તે ઉચકી લઈ જઈ શક્યા નહીં. તે લૂંટ એટલી બધી હતી કે તે લઈ જતા તેમને 3 દિવસ લાગ્યા. ચોથે દિવસે તેઓ બારાખાની ખીણમાં એકઠા થયા. ત્યાં તેઓ યહોવાની સ્તુતિ કરી. તેથી તે જગાનું નામ આજ દિન લગી બારાખા આશીર્વાદ દેખી એવું પડ્યું. પછી યહુદા તથા યરુસલેમના તમામ પુરુષો આનંદભેર યરુસલેમ પાછા આવ્યા. યહોશાફાટ તેઓને મોખરે ચાલતો હતો, કેમ કે યહોવાએ તેઓના શત્રુનો પરાજય કરીને તેઓને હર્ષ પમાડ્યો હતો. તેઓ સિતાર, વીણા તથા રણસિંગા વગાડતા વગાડતા યરુસલેમમાં યહોવાના મંદિરમાં આવ્યા. જ્યારે આસપાસના સર્વ રાજ્યોએ સાંભળ્યું કે યહોવાએ ઇસ્રાયેલ પુત્રોના શત્રુઓ સામે લડ્યો ત્યારે તેઓ દેવથી ડરવા લાગ્યા. આ પ્રમાણે યહોશાફાટના રાજ્યમાં શાંતિ થઈ, કેમ કે તેના દેવે ચારે તરફથી તેને આરામ આપ્યો હતો. યહોશાફાટ યહુદા પર રાજ કરવા લાગ્યો. જ્યારે તે રાજ કરવા લાગ્યો ત્યારે તે 35 વર્ષનો હતો. તેને યરુસલેમ 25 વર્ષ સુધી રાજ કર્યું. તેની માનું નામ અઝુબા હતું. તે સિલીની દીકરી હતી. તે પોતાના પિતા આસ્થાને માર્ગે ચાલ્યો ને તેથી જરા પણ આડોવળો ગયો નહીં. અને યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે તેણે કર્યું, પરંતુ ઉચ્ચ સ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહીં. તેમજ લોકો હજુ સુધી પોતાના પિતૃના દેવ પર ખરા અંતઃકરણથી શ્રદ્ધા રાખતા ન હતા. યહોશાફાટના બાકીના કૃત્યો પહેલેથી કે છેલ્લે સુધી હનાનીના પુત્ર યહુરી તવારી કે જે ઇસ્રાયલના રાજાઓના પુસ્તકમાં દાખલ કરેલી છે તેમાં લખેલા છે. ત્યાર પછી યહુદાના રાજા યહોશાફાટે ઇસ્રાયલના રાજા અહજ્યાની સાથે સમ કર્યો. તે તો ઘણો દુરાચારી હતો. તેણે તેની સાથે મળી જઈને તારશીશ જવા માટે એસ્યોન ગબરમાં વાણો બનાવ્યા. ત્યારે મારેશાના રહીશ દોદાબાહુના પુત્ર અલીએઝરે યહોશાફાટની વિરુદ્ધ પ્રબોધ કરીને કહ્યું કે તે અહજ્યાની સાથે સમ કર્યો છે માટે યહોવાએ તારા કામોનો નાશ કર્યો છે. એ વાણો ભાંગી ગયા ને તેથી તેઓ તારશીશ જઈ શક્યા નહીં. ઈશ્વર પિતા તેના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.